तारीख 14/9/1990 श्रीमद राजचंद्र पत्रांक 506, 507 અને 508 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 209.
રાજચંદ્ર વચનામૃત પત્ર 546. પાનું 408. આરંભ ને પરિગ્રહ પ્રત્યેના પાનું 407. ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ અને કષાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. એટલે શું છે કે જીવને પોતાનું અસ્તિત્વ જ્ઞાનમય જ્ઞાન સ્વભાવી એવા પોતાના આત્મામાં છે અને ત્યાં અહમ પણ થવું ઘટે છે. વિપર્યાસ કેવી રીતે છે? પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં અહમ પણ કરવાને બદલે પોતાની હયાતી છોડીને, પોતાની હયાતી નથી ત્યાં હયાતી સ્થાપે છે. અહંપણું કરતા મમત્વ કરતા ત્યાં પોતાની હયાતી સ્થાપે છે. એ વિપર્યાસ છે એમ કહેવું છે. અને એ વિપર્યાસને સ્થૂળપણે અહીંયા રાગ દ્વેષ મોહ કષાય એ ભાવથી બતાવ્યું. એ તો એના ચિહ્નો છે. મૂળ રોગ વિપર્યાસનો છે એમ કહેવું છે. તબીબી વિજ્ઞાન અનુસાર વિચારીએ તો રોગ અને રોગ વ્યક્ત થવાના લક્ષણો, એક માણસને તાવ આવે તો તાવ એ રોગ છે કે તાવ એ લક્ષણ છે રોગનું, આટલું એ લોકો વિચારે છે. કોઈ વાર તાવ પોતે રોગ હોય છે, ત્યારે કોઈ વાર બીજા રોગને કારણે તાવ આવવાનો ચાલુ થાય છે, જેના ઉપરથી રોગ ડિટેક્ટ કરવામાં આવે છે, શોધવામાં આવે છે કે આમ મૂળ રોગ આ છે, એને લઈને તાવ આવે છે. જો તાવ ન દેખાત તો આ રોગ પણ ન દેખાત. એમ જે સંયોગિક પદાર્થોની પ્રાપ્તિમાં હર્ષ થાય છે, અપ્રાપ્તિમાં જે શોક અથવા ખેદ થાય છે, તો આત્મામાં હર્ષ થાય છે કે અત્યારે કાંઈ આવતું નથી, જ્યારે જાય છે ત્યારે આત્મામાંથી કાંઈ જતું નથી, છતાં આ જીવને ખેદ થાય છે. અને ખેદ થાય છે ત્યારે એ તપાસે તો ખબર પડે, અવલોકન કરે તો ખબર પડે કે શું આવ્યું ને શું ગયું. જ્ઞાન તત્વમાંથી આવ્યું શું અને જ્ઞાન તત્વમાંથી ગયું શું, બસ આટલું. ચાલતા જ્ઞાનને અવલોકીને વસ્તુનો નિર્ણય કરવાનો છે. તો વિપર્યાસ ટળી જાય. ત્યાં હું પણ કરે છે. એટલે કર્તા કર્મ અધિકાર જે સમયસારનો ચાલ્યો એમાં પણ આચાર્ય મહારાજે વ્યાપકતાનો ન્યાય લીધો કે જ્યાં વ્યાપકતાનો અભાવ હોય ત્યાં કર્તા કર્મ પણ સંભવી શકે નહીં, શક્ય નથી. જ્યારે પર પદાર્થમાં મારું વ્યાપકપણું નથી અને રાગાદી ભાવમાં પણ મારા જ્ઞાન તત્વનું વ્યાપકપણું નથી, તો પછી હું કેવી રીતે એને કરું કે કેવી રીતે એને ભોગવું, જ્યાં હું વ્યાપતો જ નથી ત્યાં કરું કેવી રીતે, જ્યાં વ્યાપતો જ નથી ત્યાં ભોગવું કેવી રીતે? આ સિદ્ધિ સાધી છે. કોઈ યથાર્થ પ્રકારે નહીં થાય, બાકી મંદ થાય. કોઈને કોઈ બાને, કોઈને કોઈ વિચારે, કોઈને કોઈ ન્યાયે, કોઈને કોઈ કારણે મંદ થઈ શકે છે, પણ યથાર્થ પ્રકારે એનો જે ઉપશમ થવો જોઈએ એ ન થાય. એટલે ઉપશમ શબ્દ વાપરે છે. એનું કારણ એ છે કે એ યથાર્થ પ્રકારે શાંત થાય છે. શું? એટલે આ એક ભૂલવાની જગ્યા જરૂર છે કે બીજા પ્રકારે પણ લોકો શાંત કરે છે, થોડા સમય માટે, અલ્પકાળ માટે, વળી પાછું તેનું તે થઈ જાય છે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. પોતાની વ્યાપકતા નથી ત્યાં પોતાનું અસ્તિત્વ નથી, જ્યાં પોતાનું અસ્તિત્વને વ્યાપકતા નથી ત્યાં અહંપણુંને પોતાપણું કરે છે, મમત્વ કરે છે, એનો વિપર્યાસ છે. છે નહીં ત્યાં, માને છે પોતાને. કરે છે, કેમ કે વ્યાપકપણે મારો અભાવ છે એને અનુભવ પદ્ધતિથી જોવામાં આવતી નથી. વિકલ્પ કરે ભિન્નતાનો, કે પરથી હું ભિન્ન છું, સંયોગોથી હું ભિન્ન છું, શરીરથી હું ભિન્ન છું, રાગથી હું ભિન્ન છું, પણ એ તો વ્યાપકતા રાખીને, એમાં વ્યાપકતા રાખીને એવો વિકલ્પ કરે છે. ત્યાં સુધી વિપર્યાસ મટતો નથી. એક જ પર્યાયમાં બે પ્રકાર છે. એટલે એમ કહ્યું કે જ્ઞાનનો વિપર્યાસ તને ન જણાય તો રાગ દ્વેષ મોહને કશાયથી તું એને પકડ, એ સ્થૂળ પરિણામ છે. વિપર્યાસ સૂક્ષ્મ પરિણામ છે, અને રાગ દ્વેષ મોહ કશાય છે એ સ્થૂળ પરિણામ છે. તો સ્થૂળ પરિણામથી તો તારા વિપર્યાસને તપાસ તું, કે આ વિપર્યાસ છે કે નહીં તારામાં. કેમ કે રાગદ્વેષ મોહને કશાય જ્ઞાનીને પણ થાય છે, પણ વિપર્યાસ નથી થતો, એટલે રોગ નથી. રોગ મૂળ રોગ વિપર્યાસ છે, ઓલું તો ચિહ્ન છે. એટલે ચિહ્નથી તો ગમે તે રોગ જો આવે, ત્યાં તો પછી રાગ જેટલો જ રોગ છે. ત્યાં તો ચારિત્ર મોહના રાગ જેટલો જ રોગ છે, અહીંયા એટલો રોગ નથી. અહીંયા તો ચિહ્ન છે, રોગ તો બીજો છે, એમ છે. એટલે સામાન્ય તાવ આવે અને એ પોતે જ રોગ હોય તો મટવો સહેલો છે. એક સુદર્શનની ટીકડી લઈને મટી જાય, ને કાંઈ એક વખત ઉપવાસ કરે ને મટી જાય, એક દિવસ ન ખાય તો. પણ ટીબી થયો હોય ને તાવ આવે, કે ફ્લુરોસી થઈને તાવ આવે, તો એ ફ્લુરોસી મીટા વિના તાવ ઉતરે નહીં, ને ટીબી મીટા વિના એનો તાવ જાય નહીં કોઈ દી. એ રીતે તો જોવાનું છે. એક મિનિટમાં લઈ લીધો. અને ઉપદેશ બોધ લાગ્યા પછી પણ હજી સિદ્ધાંત બોધની અંદર પ્રવેશ કરવાનો છે. સિદ્ધાંત બોધની અંદર પ્રવેશ કર્યા પછી પણ નિશ્ચયનો પક્ષ છૂટવે પછી ધર્મનો સંધર્મની શરૂઆત છે. કાલનો જે વિષય ચાલ્યો એમાં મહત્વનો મુદ્દો એ હતો કે કેટલાક જીવો ઉપદેશ બોધ ગ્રહણ કરે છે, સારી રીતે ગ્રહણ કરે છે, કે આ સંસાર ખારો ઝેર છે, ક્યાંય એમાં સુખ નહીં, સુખ નથી. જ્યાં જ્યાં સુખ અનુભવ્યું તે સુખાભાસ હતો, આત્માએ ઝેર ખાધું છે એ વખતે રસ લઈને. હવે મારે નિવર્તવું છે, કોઈ પણ રીતે આત્મકલ્યાણ કરી લેવું છે, અને એ મારી ભાવનાને પ્રબળપણે મારે વધારીને આગળ જવું છે આત્મકલ્યાણ પ્રત્યે. ત્યાં સુધી આવ્યા પછી એક તબક્કો સિદ્ધાંત બોધનો બાકી છે, એમાં સ્વરૂપ નિશ્ચયનો વિભાગ છે. અને એ સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે પણ યથાર્થ પ્રકારે થાય તો નિશ્ચય નહીંનો પક્ષ યથાર્થ રહે, યથાર્થ પ્રકારે થાય તો નિશ્ચયનો પક્ષ અયથાર્થ થાય, અયથાર્થ થાય તો પાછો વધુ વિપર્યાસમાં આવે, કેમ કે ત્યાં તો સ્વચ્છંદાદી દોષ પાછા ઉત્પન્ન થઈ જાય. સિદ્ધાંત બોધનો એવો વિષય છે કે એ જગ્યાએ વિપર્યાસ થાય એટલે સ્વચ્છંદ અને જ્ઞાનની શુષ્કતા આવ્યા વિના રહે નહીં. એ પછી પરિસ્થિતિમાં ના આવે ને યથાર્થ પ્રકારે નિશ્ચય નહીંના પક્ષમાં આવે તો અવશ્ય એ પક્ષને અતિક્રાંત કરીને જીવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ ધર્મને પામી શકે, નહીંતર કોઈ રીતે ધર્મ પામવાનો આરોવારો નથી. બહુભાગ જીવો તો આ ઉપદેશ બોધનાની કક્ષાને પહોંચતા નથી. બહુભાગ જીવો મુમુક્ષુ તરીકે આ ક્ષેત્રમાં જે કાંઈ કાર્ય કરે છે, રાષ્ટ્રવાંચનથી માંડી પૂજા ભક્તિ દયાદાનથી માંડી, એમાં બહુભાગ જીવો તો આ ઉપદેશ બોધના અંગીકાર કરવા સુધી પૂરા પહોંચતા નથી. વળી કોઈ પહોંચે તો સિદ્ધાંત બોધમાં તકલીફ પામે છે. સિદ્ધાંત બોધમાં બંને જગ્યાએ જો આરપાર નીકળે, અને એ આરપાર નીકળવા માટે એક ગુરુદેવે બહુ સરસ પાયાની વાત કરી, એ કરી કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થવી જોઈએ, એ જ વાસ્તવિક શરૂઆત છે. જો શરૂઆત વાસ્તવિક થઈ હશે તો આગળ ક્યાંય ભૂલ નહીં થાય. આ શરૂઆત નહીં થઈ હોય તો ઉપદેશ બોધ ભલે ગ્રહણ કર્યો હોય, સિદ્ધાંત બોધ ભલે ગ્રહણ કર્યો હોય, ક્યાંક ને ક્યાંક ભૂલવાનો, કેમ કે વાત કરી નથી. વાસ્તવિકપણે તો શરૂઆત કરી જ નથી, ઉભાંગડે ચાલ્યો છે. એ ક્યાંક ને ક્યાંક ગૂંચવાશે, ક્યાંક ને ક્યાંક અટકાશે, અટવાશે, અને સમય ને શક્તિ બરબાદ થવા સિવાય બીજું કાંઈ થશે નહીં. આમ છે તો પણ એવું અનંત વાર કર્યું છે, પુનિ ત્યાગ વિરાગ અથાગ લ્યો, કેટલો થાગ ન આવે એટલો લીધો છે. થાગ એટલે અંત, તળિયું. એટલો ત્યાગ વિરાગ કર્યો છે, ભૂતકાળમાં નથી કર્યો એવું નથી, પણ એ બધું નિષ્ફળ ગયો છે. એ જ કારણને વિચારવાનું છે જે આ કૃપાળુ દેવના વચનોનો જે કોઈ મુખ્ય ધ્વનિ હોય તો આ છે કે તું એ વિચાર, તું શું કરે છો ને શું નથી શું કરતો એ ન વિચાર, પણ મૂળનો વિચાર કર કે નિષ્ફળ શું કરવા ગયું ને કરું તો સફળ શું કરવા થાય. ગુરુદેવ પણ એ વાત બીજી પદ્ધતિથી કરતા હતા કે એક દ્રવલિંગી મુનિ, પોતે દ્રવલિંગીનો સમર્થ દ્રષ્ટાંત આપતા હતા કે એક દ્રવલિંગી મુનિ અંગ પૂર્વનો શાસ્ત્ર કંઠસ્થ કરે છે, અંગ પૂર્વધારી છે, અને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી 27 મૂળ ગુણોનું પંચાચારનું નિરતિચાર પાલન કરે છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, વિર્યાચાર, તપાચાર, અને છતાં એનું અનંત પરિભ્રમણ ઉભો છે. તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જો ને, એના અંગમાંથી બીજા અંગમાંથી અવાજ આવે છે કે હજી અનંતા ગર્ભ લેવાનો છે આ શું. અને એક ચકલું દેડકું ભાવનિવૃત્તિ કરી નાખે છે, અનંત ભવનો છેદ બોલાવે છે એક ક્ષણની અંદર અનુભવ લઈને. આણે શું કર્યું કે જે બોલાને બાકી રહી ગયું, બસ આ એક પોઈન્ટ વિચારવાનો છે, જે વિચારવાનો પોઈન્ટ છે આ એક જ છે કે આણે શું કર્યું, આ ચકલા ડેડકાએ શું કર્યું ને દ્રવલિંગી સુધી શું ન થયું કે જે આણે કર્યું હતું, બસ આ એક વાત ઉપર જો એનું ધ્યાન જાય તો જે કાંઈ કરે તે સફળ છે, નહીંતર બધું જ એનું અફળ છે. આ બહુ સીધી સાદી વાત છે. વિચારવામાં ભૂલ નથી, એટલે તો આશ્ચર્યકારી વાત લાગે એવી છે કે નથી એની ક્રિયામાં ભૂલ, નથી એના જ્ઞાનમાં ભૂલ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કીધો છે, તો કે જ્ઞાને બીજું અને એ ક્રિયા પણ બીજી. એ સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન છે અને એ સ્વરૂપ સ્થિરતાની ક્રિયા છે. એ જ્ઞાન પણ બીજું ને ચારિત્ર પણ બીજું, ક્રિયા એટલે ચારિત્ર ત્યાં લઈએ
છીએ.
દ્રવિલિંગી મુનિ શું ઈચ્છે છે કે એ રાગ ને ઈચ્છે છે, મંદ મંદ કસાય ને ઈચ્છે છે, જે અત્યંત મંદ કસાયમાં એને અત્યંત શાંતિ છે એમાં એને સંતોષ છે. આ સંતોષ ભયંકર ચીજ છે. મુમુક્ષુતાથી માંડીને દ્રવ્યલિંગી પર્યંતમાં વર્તમાન દશાનો જે સંતોષ એ દર્શન મોહની તીવ્રતાને પ્રદર્શિત કરે છે, જાહેર કરે છે કે અહીંયા દર્શન મોહવિધો છે. ચારિત્ર મોહ ઘણો મંદ છે એને દર્શન મોહ ત્યાં વિધો. આટલું બધું કર્યું એવું અનંતવાર આ જીવે કર્યું છે, મારા જીવે તમારા જીવે એ બધું અનંતવાર કર્યું છે. એટલું બધું અનંતવાર કર્યું છે, એક ભૂલ ખાધી છે દર્શન મોહમાં, એ વખતે સંતોષ પકડ્યો છે કે બહુ સારું કર્યું, ઘણું કર્યું, સારું કર્યું, ઘણું કર્યું, સારું કર્યું, બધું બાકી છે અને માને છે કે ઘણું કર્યું. શું હા, હું જૈનનો સાધુ છું, ગમે એવા ઉપસર્ગ પરિસર આવે, ગુરુદેવની ભાષામાં કહીએ તો કે જીવતી ચામડી ઉતરડીને ખાર છાંટે તો આંખનો ખૂણો લાલ કરે નહીં. અવલંબન લઈએ એવી રીતે કે હું જૈનનો સાધુ છું, જૈન સાધુ એ તો આવા ઉપસર્ગને શાંત ભાવે વેદવા સહન કરવા એ એનો ધર્મ છે. આત્મા સાધુ છે હે, હું સહન કરું છું ને સાધુ છું માટે હું સહન કરું છું, ન તો આત્મા ગ્રહસ્થી છે ન તો આત્મા સાધુ છે. એ બનારસી દાસે લીધું છે, ન ગ્રહસ્થ ન યતિ હે, એ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય છે ત્યાં. એ વિચારવાનો વિષય છે અને જ્યાં સુધી એ વિચારીને એનું સમાધાનરૂપ દશા ન પ્રગટે ત્યાં સુધી બીજી રીતે ધર્મ પ્રાપ્ત કરવાના ફાંફા મારવા દેવા નથી. એ ખોટા પ્રયત્ન છે, ફાંફો કહો કે ખોટા પ્રયત્ન કહો, કોઈ રીતે એ પત્તો લાગવાનો નથી. બહુ સરસ વાતો લેવી છે, લેવું છે કે પછી આગળથી લેવું છે? વિપર્યાસમાં એ વાત છે મૂળ, વિપર્યાસ શું છે એ વાત છે. અહીંયા એમ કહે છે કે આ જે અવૈરાગ અને અનુપમ છે એ અવૈરાગ અને અનુપમમાં જીવ આરંભ અને પરિગ્રહમાં જોડાય છે, એટલે એથી સ્થૂળ વાત બતાવી. અવૈરાગ અને અનુપમ છે એ જીવના પરિણામ છે અને તદ અનુસાર જે છે તો એ આરંભ અને પરિગ્રહ ક્યાં સુધી નડે છે કે મતિ જ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધી આવરણ કરશે. વિપર્યાસ છે મતિ જ્ઞાનથી માંડીને જ્ઞાન સુધી આવરણ કરે છે, એ વાત એમણે ઠાણાંક સૂત્રના આધારે અહીંયા બતાવી. ઠાણાંક સૂત્રમાં એક ભૂલ છે, કેમ છે? શ્રી ઠાણાંક સૂત્રમાં 408 પાને આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. એટલે આ આશયથી દ્વિભંગી કહી છે કે જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. આરંભ પરિગ્રહમાં મમત્વ ભાવે એકત્વ ભાવે વર્તે એનું મતિ જ્ઞાન આવરિત થાય, એને સમ્ય મતિ જ્ઞાન પ્રગટ થાય નહીં, મિથ્યા મતિ જ્ઞાન રહે. કેમ કે એ જ્ઞાન એ ગુણ કોઈ ગુણ એવો નથી કે સર્વ થાય એનો નાશ થઈ જાય, પરિણમનમાં વિપરીત પરિણમન ચાલે છે. જીવને શ્રુત જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે સમ્યક શ્રુત જ્ઞાન પણ નહીં પ્રગટે આરંભ અને પરિગ્રહમાં મમત્વ અને એકત્વ થશે ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય, આ બહિર્લક્ષિક સોક્ષમ છે, પણ એમાં પણ અવધિ જ્ઞાન નથી અત્યારે પ્રગટ્યું. એનું કારણ એ છે કે પર પદાર્થની અંદર મમત્વ કરીને જ્ઞાનની વિશુદ્ધિને આવરણ કરેલું છે, એટલે અવધિ જ્ઞાનાવરણીય પણ આરંભ પરિગ્રહના કારણે રોકાયેલું છે. જીવને મનોપર્યોગ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય, કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે એ વાત પણ સ્પષ્ટ થઈ કે મનોપર્યોગ જ્ઞાન તો મુનિદશામાં જ પ્રગટે છે, અને કોઈ મુનિને આરંભ પરિગ્રહ હોઈ શકે નહીં, કોઈ મુનિને આરંભ પરિગ્રહ હોઈ શકે નહીં. માટે ગ્રસ્થ દશામાં કોઈને કેવળ જ્ઞાન થાય એ વાત કોઈ રીતે સંભવિત નથી, કેમ કે મનોપર્યોગ નથી. કેવળની તો વાત પછી રહી, મનોપર્યમે ન પ્રગટે હજી, એ તો નીચેનું જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન છે, પેલું ક્ષાય જ્ઞાન છે. જો આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી આવું સૂક્ષ્મ જ્ઞાન ન પ્રગટતું હોય તો આરંભ ને પરિગ્રહ હોય ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે, એ વાત તો વિચારવા જેવી પણ રહેતી નથી. અને જીવને કેવળ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય, કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. માટે ભગવાનને કોઈ પરિગ્રહ હોઈ શકે એ વાત કોઈ રીતે કેવળ જ્ઞાની પરમાત્માને સંભવિત રહેતી નથી. હા, અવધિ જ્ઞાન થાય દેવોને છે, દેવોને છે અને નારકીઓને છે. હા, નારકીને છે, દેવોને છે, મનુષ્યને થાય છે, થાય છે. આ છે ને ભગવાન ત્રણ જ્ઞાન લઈને જ આવે છે, બધા તીર્થંકરો ત્રણ જ્ઞાન લઈને જ આવે છે, સમ્યક મરી, સમ્યક શ્રુત અને સમ્યક અવધિ લઈને આવે છે. ગ્રસ્તપણામાં જ છે અને લાખો કરોડો પૂર્વ સુધી ગ્રસ્તપણામાં છે અને અવધિ જ્ઞાન હોય છે. એમ કહી દર્શન આદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે. દર્શન પછી જ્ઞાનના પછી દર્શનાવરણીય ક્યાં સુધી હોય એમ કરીને દર્શનાવરણીયના ભેદ લીધા છે, એમ કરીને 17 વાત આરંભ અને પરિગ્રહની સાથે જોડી છે એમ કહેવું છે. 17 બોલ ઠાણાંગની અંદર કયા છે? શું એટલે એ જ બતાવે છે કે ભેલસેળ થઈ ગઈ છે, એ વાત બતાવે છે કે ભેલસેળ જે વાત અમુક અમુક સ્મૃતિમાં રહી છે એ બતાવી છે. અત્યારે જ માનો પણ કે આપણા જે ત્યાં બે પ્રકાર ઊભા થઈ ગયા તો બે વાત તો ગુરુદેવ કહેશે એ જ કરશે, પણ ક્યાંક ક્યાંક ફેર પડતો જશે, શું થશે, ક્યાંક ભૂલ પડશે, પછી એ ભૂલ વધતી જાય તો ક્યાંક ક્યાંક ભૂલ વધતી જાય, પછી કે વાત તો એ જ કરશે. એમ જ્યારે જુદા પડ્યા ત્યારે સ્મૃતિમાં તો રહી ગઈ હોય વાત, જે ફેરફાર થયો એ શ્રદ્ધાને આચરણમાં થયો. જ્ઞાન તો સ્મૃતિવાળું છે, કોઈક જગ્યાએ મૂળ વાતમાં ભૂલે શું પ્રયોજનભૂતમાં, બાકી ઘણી વાતો યાદ રહી જાય. તો એ બધી વાત તો પોતાની કૃતિમાં સૌ લખી શકે છે, માટે બધું બરાબર છે એમ કઈ વિચારી શકાય નહીં એમ છે. એટલે જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં તો એ બધો ખ્યાલ આવે છે કે આ એક જગ્યાની ભૂલ છે એ એની બધી ભૂલને સાબિત કરી દે છે, પૂરી ભૂલને સાબિત કરી દે છે. એટલે એ સમ્યક જ્ઞાનની ભૂમિકામાં એ વિષય મુખ્ય છે. અને બીજું, જેને કોઈ કુળ ધર્મથી પક્ષ રહેતો હોય એને એ વાત પણ સૂક્ષ્મતાથી વિચારવી ઘટે છે, પક્ષ છૂટવાને અર્થે પ્રયોજન એટલું છે. અને એમ કરવા જતાં મુમુક્ષુ મતમતાંતરમાં ન પડે એ સાવધાની રાખવા જેવી છે, ખંડન મંડનમાં મતમતાંતરમાં ન પડી જાય એ સાવધાની પણ રાખવા જેવી છે. નીતર વળી પછો એકમાંથી બીજામાં ખલવાઈ જશે. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થ આપત્તે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. અર્થ આપત્તિ એટલે પછી ફેરવીને, શું અર્થ ફેરવીને, અહીં નાસ્તિથી લીધું છે. જીવને મતિજ્ઞાન ક્યારે ઉપજે કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે, નાસ્તિ કરે ત્યારે. એટલે એની વાત અસ્થિ નાસ્તિથી ડબલ વાર કરી છે. જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. જીવને અવધિ જ્ઞાન ક્યારે ઉપજે કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. અને એ જ રીતે જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે કે આરંભ પરિગ્રહથી નિવર્તે ત્યારે. હવે શું છે કે આરંભ પરિગ્રહના આટલા બધા બોલાવ્યા એટલે જે પ્રકારે આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ એ પ્રકારે નહીં કરીને સીધી દીક્ષા લઈ લઈએ કે જુઓ અમે આરંભ પરિગ્રહ છોડ્યો, તો એ પાછી બીજી ગડબડ થાય છે. શું પહેલા રસ તૂટે મુમુક્ષુ ભૂમિકામાં, આરંભ પરિગ્રહ વચ્ચે રહીને એનો રસ તૂટે. શું આરંભ પરિગ્રહની મધ્યમાં રહીને એનો રસ તૂટે, ગ્રહ કુટુંબ આદિની મધ્યમાં રહીને એનો રસ તૂટે. અને એ જ એની પરીક્ષા છે. એક ચીજ ન મળતી હોય ને એનો રસ ના આવે બી સમજી શકાય એવી વાત છે. શું કે ભાઈ આપણી પાસે ચક્રવર્તીનું રાજ નથી તો આપણને ક્યાં ચક્રવર્તીના રાજનો મોહ છે એમ કે, પણ હવે નથી એનો મોહ છે કે નથી એને ક્યાં વિચાર કરવાનો રહ્યો, જે છે એના ઉપર કેટલો મોહ છે એ વિચાર કરને એમ જોવાનું છે. એ જ કહીને 17 × 34 અસ્થિથી 17 ને નાસ્તિથી 17 એમ 17 પ્રકાર ફરીથી કહીને આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. સત્શાસ્ત્રોની અંદર પરમાગમોની અંદર એ વાત લીધી છે. પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહીને, તેનું અત્યંત બળવાનપણું કહીને જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. નિવૃત્તિ ઉપકારી છે એ વાત અહીં સુધી ઘૂંટાવી છે, આટલી બધી બળવાનપણે કહી છે, પણ એમાં પણ યથાર્થ પ્રકાર હોવો ઘટે એ વાત રાખીને છે. નહીતર યથાર્થ પ્રકારે આ જીવે પણ આરંભ પરિગ્રહને અનંતવાર છોડ્યા છે અને દ્રવ્યલિંગી અનંતવાર થયો છે, પણ વળી પાછો દેવલોકમાં ગયો એટલે એની એ દશા થઈ પાછી એકેન્દ્રીમાં જાય એવી. ક્યાંથી? 9મી ગ્રેવે કે જઈને એકેન્દ્રીમાં ગયો છે, આ પરિસ્થિતિ થઈ. એટલે દોલતરામજી એ વાત ગાય છે, ગુરુદેવે વારંવાર એને દોહરાવી છે. શું દેવ એકેન્દ્રી ભયા? શું અને આ ગુરુદેવ વારંવાર ગાતા હતા કે અનંત વાર ગ્રેવકો ઉપજાયો, મુનિવ્રત ધાર અનંત વૈર ગ્રેવકો ઉપજાયો, નિજ આત્મ જ્ઞાન વિન લેશ સુખ ન પાયો. એ વારંવાર દોહરાતા હતા દોલતરામજી 6 ઢાળામાંથી. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરે છે. જ્ઞાની પુરુષોના વચનમાં પણ એ જ ઉપદેશ છે. શું કે તું સમ્યક પ્રકારે યથાર્થ પ્રકારે આરંભ પરિગ્રહથી નિવર્ત, એટલે કે જેમાં તું ત્યાં જું, જેમ જ્યાં તું નથી ત્યાં જે મમત્વ કરે છે, ત્યાં જે પોતાની હયાતી અનુભવે છો એ પ્રકાર છોડ એમ કહેવું છે. એ પ્રકારને તું પહેલા છોડ. તથાપી અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ ભાવમાં મૂંઢ થયેલો એવો જીવ પ્રતિબૂજતો નથી. શું કારણ દીધું મુખ્ય? કે તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ પરિણામ. જો કઈ વાત લીધી? અસત્સંગ લીધો. એ વાત બહુ મોટી કરી છે સત્શાસ્ત્રોમાં કે અસત્સંગ જેવો કોઈ આત્માને અનિષ્ટ નથી. દુષ્ટ એટલા માટે કે છે, આત્માના ઘાતક આત્માને દુષ્ટ થાય એ અસત્સંગ જેવું બીજું કોઈ નથી. માટે સૌથી વધારે કોઈ આ જીવે સાવધાની રાખવા યોગ્ય હોય તો આ જગ્યાએ છે. પરિસ્થિતિનો જો વિચાર કરવામાં આવે તો જીવનો અંતર્મુખ ઉપયોગ જરા પણ નથી. સંસારી જીવને અંતર્મુખ ઉપયોગ તો જરાય નથી, કેવળ બહિર્મુખ ઉપયોગ વર્તે છે. હવે કેવળ બહિર્મુખ ઉપયોગ વર્તે છે ત્યારે એ બહિર્મુખ ઉપયોગનો વિષય તો અન્ય પદાર્થ છે. હવે જ્યારે પરિસ્થિતિ જ એ છે કે એના અન્ય પદાર્થ ઉપર જ ઉપયોગ જાય છે. એક ધારો, ભલે પદાર્થો બદલાય છે પણ અન્ય પદાર્થો ઉપર જ ઉપયોગ રહ્યા કરે છે. એક નહીં ને બીજો, બીજો નહીં ને ત્રીજો, ત્રીજા પછી ચોથો, પછી પાંચમો, એમને એમ ચાલ્યા જ કરે છે. ત્યારે આ જીવે વિવેક કરવા જેવું છે કે મારો ઉપયોગ કોનો સંગ કરે છે. બસ જે સંગ કરવા યોગ્ય નથી એના ઉપર ઉપયોગ જાય તો એને ઉદાસ થવું ઘટે છે. આ સીધી વાત છે. એટલે સર્વત્ર ઉદાસીનતા આવ્યા વિના, કેમકે સર્વત્ર પર પદાર્થ છે. એક દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ આવે આટલું વહેંચણી કરજે. પર પદાર્થમાં જ ઉપયોગ રમી રહ્યો છે અને પર પદાર્થ સિવાય ઉપયોગની બીજી પરિસ્થિતિ અત્યારે નથી. જે સ્થિતિમાં પોતે ઊભો છે મુમુક્ષુ, ત્યારે એને વિવેક કરવો ઘટે છે કે દેવગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ સિવાય મારા ઉપયોગને બીજો સંગ થાય તો એ મારે કરવા જેવો નથી. અને એ થાય તો એમાં ઉદાસીનતા. પાછો સંયોગ તો કોઈ એના હાથની ચીજ નથી. કુટુંબ વચ્ચે રહ્યો છે કે બીજા જે કોઈ જેના જે મનુષ્યો, જે જીવ પદાર્થો સચેત અચેત મિશ્ર એ વચ્ચે રહ્યો છે, એ પૂર્વકર્મને આધારે રહ્યો છે, એના કારણે રહ્યો છે, તો ત્યાં એને વિવેક હોય તો ઉપેક્ષા અથવા ઉદાસીનતા આવ્યા વિના રહે નહીં. દ્વેષ કરવાની વાત નથી કે તું દ્વેષ કરજે અસત્સંગમાં, પણ તું ઉપેક્ષિત અને ઉદાસીન તો થજે જ, નહીતર જે એ સિવાયના પરિણામ છે એ અસત્સંગને લઈને જીવ મૂંઢ થઈ જાય છે. જો આ અમૂંઢ દ્રષ્ટિ જે છે ને એની વિપરીત વાત છે. સમ્યક દર્શનમાં અમૂઢ દ્રષ્ટિ અંગ હોય છે. એ અંગની પ્રાપ્તિ ક્યારે થાય છે? એ અંગવાળા સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય છે? કે આવા મૂંઢપણાના પરિણામ છૂટે છે ત્યારે. જો જીવ અસત્સંગમાં ન ચેતે તો એની મૂંઢતા ક્યારે જાય નહીં, અનાદિ મૂંઢતા ચાલુ રહે. આ એક ગંભીર પ્રશ્ન છે. તેથી અનાદિથી આ જીવ પ્રતિબૂજતો નથી અને માર્ગે ચડતો નથી. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા તે ભાવોની નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના, જો નિવૃત્તિ કરે તો ધર્મદશામાં આવે. ક્યારે નિવૃત્તિ થાય? કે નિવૃત્તિનો પ્રયત્ન કરે ત્યારે. એટલે મુમુક્ષુને પ્રયત્ન દશા છે, એના પ્રયત્નની દશા એ મુમુક્ષુની દશા છે, નિવૃત્તિની દશા છે એ જ્ઞાન દશા છે. તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. પાછો આત્મકલ્યાણ ઈચ્છે છે, અભિલાષા એ રાખે કે મારા આત્માનું કલ્યાણ થઈ જાય તો સારું. શું પાછો કલ્યાણ ઈચ્છે છે, શ્રેય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, ભૂતકાળમાં વર્તમાનમાં થવાનો નથી, ભવિષ્યમાં પણ થશે નહીં, એ આશા જ છોડી દેવી. જીવ મૂંઢપણું એમને એમ રાખે, સત્સંગ અસત્સંગનો વિવેક કરે નહીં, એટલો પણ વિવેક કરે નહીં ઉદયભાવમાં, અને મૂંઢપણું રાખે અને કલ્યાણને ઈચ્છે, તો ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણ કાળ લીધા. ત્રણ કાળમાં નહીં બની શકે, જોરથી કહે છે કે ત્રણ કાળમાં એવી વાત બનવાની નથી. એ રીતે સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધના પત્રની અંદર મૂળ વાત જે વિપર્યાસની છે, મૂંઢપણાની છે, એ વાત લઈ લીધી છે. પાંચસો ને છ પત્ર થયો, 507 અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. અત્રે ઉપાધિનું બળ એમને એમ રહ્યા કરે છે, એટલે વ્યાપારના કામકાજનીનું દબાણ, વ્યાપારના વ્યવસાયના કામકાજનું દબાણ ઘણું છે, એટલે એને ઉપાધિ બળ કહ્યું છે એમની પોતાની ભાષામાં, અને એમને એમ એ ચાલુ છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે, શું થાય છે એ વખતે પોતાને, કેમ કે અસત્સંગ છે, ઉપેક્ષા થયા વિના, યથાર્થતામાં ઉપેક્ષા થાય તો એ તો જ્ઞાન દશામાં ઊભા છે, એટલે એમને ઉપેક્ષા તો સહજ જ વર્તે છે, ઉપેક્ષા થયા વિના રહીએ નહીં. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ ઉદય બળવાન થાય છે. અમારી આ બાજુ ઉપેક્ષા વધે છે, આ બાજુ કામકાજની પ્રવૃત્તિના કામો નવા 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 ઊભા થઈ જાય છે. કલ્પના ન કરી હોય એ જાતનો વેપાર આવીને સામે આવીને ઊભો રહે. નહીં ધારેલા માણસો ગ્રાહક તરીકે આવે, નહીં ધારેલા માણસો વેચવામાં આવે, લેવામાં ને વેચવામાં પોતાની પ્રેરણા વગર ને પ્રયત્ન વગર કામકાજ ઊભા થઈ જાય. એ ન જાય ત્યાં બીજા બે લાઈનમાં ઊભા હોય, એકમાં હજી ઉપેક્ષા ચા હોય ત્યાં ઓલા બીજા બેને જોવે એટલે વધારે ઉપેક્ષા થાય, કે હજી એકમાં એકને છોડાવવાની મહેનત કરીએ છીએ તો બે આવીને ઊભા છે, હવે કંઈ લાવ્યા તો આવ્યા નથી, પૂર્વકર્મ કામ કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ ઉદય પણ બળવાન થાય છે. ઉપેક્ષા જોર જોરથી થવા લાગે છે, વૃદ્ધિગત થતી જાય છે, બળવાન અમે પ્રવૃત્તિ પણ વધે એવી પ્રેરિત, એવું પ્રારબ્ધ છે, એવું કોઈ પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે, એ પ્રારબ્ધ છે, હેરફેર કરવાનો મારો અધિકાર નથી, એમાં નિરસ થવું એ મારો અધિકાર છે, અને તેથી નિરસ ભાવે એને વેદી લેવું એ પ્રારબ્ધ ધર્મ છે. તથાપિ નિવૃત્તિની ઈચ્છા અને આત્માનું ઢીલાપણું છે. એક બાજુ નિવૃત્તિની ઈચ્છા છે, સાથે નિવૃત્તિ નથી લેવાતી એવું જે જોર નથી આવતું, એટલું આ આત્માનું ઢીલાપણું છે. પોતે પોતાના ચારિત્રમોહની જે અશક્તિ છે એને પણ વ્યક્ત કહે છે, એને પણ સ્પષ્ટ કહે છે. અને એવો વિચાર, એવું જે આત્માનું ઢીલાપણું છે, એવો જે વિચાર એ ખેદ આપ્યા કરે છે કે અરે આત્મા હજી તારે શિથિલ રહેવું છે, હજી પણ તારે આ નિવૃત્તિ લેવામાં શિથિલ થવું છે, હત્યાવીમે વર્ષે આ પરિસ્થિતિ છે અંદરની, શું હજી પોતાને ખેદ આવે છે કે કાં આટલું ઢીલાપણું. જ્યારે અંદરની પરિસ્થિતિ સારી રીતે સુદૃઢ થઈ છે તો પછી આને મુક્તા તને કેમ વાર લાગે છે, આવો ખેદ પોતાને ઉત્પન્ન થાય છે. પ્રારબ્ધ ધર્મ, ધર્મ એટલે શું છે કે પ્રારબ્ધનો એ પ્રકાર જ છે કે જેમાં કાંઈ હેરફાર કરવાનો મારો અધિકાર તો નથી, એ સંયોગોનો ધર્મ કહો. પ્રારબ્ધ એટલે સંયોગોનો ધર્મ છે, એટલે એમાં પોતાનું કર્તવ્ય વ્યાપકપણું તો નથી પણ પોતાનું ઢીલાપણું છે એનો ખેદ છે. આમાં શું થાય છે કે જ્યારે મોક્ષ માર્ગી ધર્માત્માને એવી કોઈ ઉગ્ર અંતર અવલંબનની દશા પ્રગટે કે જ્યાં મુનિદશા ભાવલિંગી મુનિદશાની સમીપતામાં આવી જાય ત્યારે બળવાનને બળવાન કો સબ સાથ દેતે હૈ ત્યારે પૂર્વકર્મને પ્રારબ્ધ પણ એને સાથ આપે છે અને એ બહુ ઝડપથી નિવૃત્ત થાય છે. એટલે જ્યારે કોઈ ધર્માત્મા દીક્ષા લઈને ભાવલિંગી મુનિદશામાં પ્રવેશ કરે છે ત્યારે એને પૂર્વકર્મનો ઉદય પણ તે પ્રકારનો ગ્રસ્થનો અને વ્યાપાર આદિનો પૂર્વકર્મનો ઉદય પણ તે કાળે નિવૃત્ત જ હોય છે, નિવૃત્ત જ થાય છે, એમ મેળ હોય છે. એટલે કોઈને ગ્રસ્ત દશામાં મુનિદશા આવે એ પરિસ્થિતિ નથી હોતી, એનું કારણ આ છે. ત્યાગ કરી શકે છે એ પ્રશ્ન નથી અહીંયા, નહીતર તો એવી રીતે વિચિત્ર પ્રશ્ન પણ લોકો કરે છે કે નિર્વસ્ત્ર દશા દ્રવલિંગી ભાવલિંગી સંત થાય ત્યારે દિગંબર દશામાં આવે છે તો કપડાં છોડી શકે છે આત્મા, એમ પ્રશ્ન કરે, એ પ્રશ્ન નથી અહીંયા. સહજ જ એ પ્રકારનો ઉદય હોય છે, નિર્વસ્ત્ર રહેવાનો જ ઉદય હોય છે અને એવો વિકલ્પ આવે છે કે આ હું વસ્ત્રાદિ અલંકાર વગેરેનો ત્યાગ મારે કરવો છે, મને એમાં રસ તો ઘણા વખતથી નહોતો, અત્યંત નિરસપણું છે, પણ એને અંગીકાર કરવાનો વિકલ્પ હવે જે થાય છે એ વિકલ્પ સહન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. જેને સૂક્ષ્મ વિકલ્પ પણ પોસાતો નથી એને સ્થૂળ વિકલ્પ કેવી રીતે પોસાય, એમ કહેવું છે કે એને એ વિકલ્પ પોસાતો નથી. એટલે એ વિકલ્પ પછી એને ઉત્પન્ન નથી થતો, ત્યાર પછી તો ઉત્પન્ન જ નથી થતો. એક વખત ત્યાગનો વિકલ્પ આવે છે, પ્રતિજ્ઞા સર્વસાવધ યુગની લઈ લે છે, પછી એનો વિકલ્પ આવતો નથી. એવી સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતાની હૈયાતી એટલે હદ સુધીની વર્તે છે ત્યાં, એટલે પછી વિકલ્પ નથી આવતો. કાંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો જ સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. સત્સંગની અંદર નિવૃત્તિની પારંભ પરિગ્રહની નિવૃત્તિની વાત તો અવારનવાર આવવાની જ છે, એ તો સત્સંગમાં મુખ્ય વિષય હોય છે. એટલે એનું સ્મરણ રહે એટલા માટે પણ સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. અંબાલાલભાઈને પત્ર લખે છે કે સત્સંગ તો છોડવો નહીં, મુમુક્ષુ એ સત્સંગને છોડવો એટલે એને પોતાના અનંત જન્મ મરણને આમંત્રણ દેવા બરાબર છે. સત્સંગ તો એને છોડવા યોગ્ય નથી, નહીતર બધું જશે, એનો કાંઈ ઠેકાણો રહેશે નહીં એ પરિસ્થિતિમાં આવશે. એટલે જ્ઞાની પુરુષોની ભલામણ છે, શિખામણ છે કે સત્સંગ તો કર્યા રહેવું એ યોગ્ય છે. એ એક પોસ્ટકાર્ડ પત્ર છે અંબાલાલભાઈ ઉપરનો, ત્યાર પછી સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે 508. પરમ સ્નેહી શ્રી સૌભાગ, આપનો કાગળ 100 વિગત મળ્યો હતો. ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી તે ક્ષમા કરશો. ઉપયોગ બાહ્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાને લીધે જે આધ્યાત્મિક પત્રો લખવાનો એમને સારું એવું ઠેકાણું સૌભાગભાઈ હતા, તો ઉપયોગની કાંઈક નિવૃત્તિ એ પત્ર લખે એ બની શક્યું નથી. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે. જે કાંઈ વર્તમાન પ્રવૃત્તિ ચાલી રહી છે, જે પ્રસંગ કર્મના ઉદયને લઈને વર્તી રહ્યો છે, એના માટે ખેદ થાય છે કે અમારે આ ક્યાંથી. આવા જ્ઞાની અને ધર્માત્માને તો નિવૃત્તિ જ હોય, નિવૃત્તિ જ શોભે, નિવૃત્તિ જ હોય, અને નિવૃત્તિમાં રહીને એ પોતાનું આત્મકલ્યાણ કરે સાથે સાથે બીજાને પણ કલ્યાણમાં નિમિત્ત થાય. આ આવી જે પરિસ્થિતિ અંતરબાહ્ય એ ધર્માત્માની સુસંગત દશા છે. જ્યારે આવા ધર્માત્માને બાહ્ય પ્રવૃત્તિ વિશેષે કરીને થાય છે ત્યારે અંદરની દશા તો વિશેષ નિર્જરાનું કારણ બને છે, કેમ કે એ કાળે પુરુષાર્થ વિશેષ કરે છે, પણ બાહ્ય પરિસ્થિતિ સુસંગત નથી એટલે બીજા કોઈને એ નિશ્ચય થવામાં, ઓળખાણ થવામાં, નિશ્ચય થયો હોય તો એમાં સ્થિર રહેવામાં વિપરીત નિમિત્ત થવાનું કારણ બની જાય છે. કોઈ વાર આ પરિસ્થિતિ બને છે એટલે બીજાને એ ઉપકારનું વિશેષ કારણ નથી થતું એટલે એ સુસંગત નથી. એક પત્રમાં લખે છે, મણિભાઈ ઉપરનો પત્ર છે, 401 મણિલાલ રાયચંદ ગાંધી બોટાદ. ચાર 350મો પાનો લ્યો, મોટો પેરેગ્રાફ જે વચ્ચેનો છે એમાં. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે પહેલો જ પત્ર લખે છે અને સૌભાગભાઈએ એમનું ધ્યાન ખેંચ્યું છે. એ દીક્ષા લેવાના હતા અને એમને ખ્યાલ આવ્યો કોઈ વેપારિક સંબંધ કે કાંઈ એવું હશે, એમાંથી સંપર્ક થયો, ખબર પડી કે આ વૈરાગીજી છે, દીક્ષા લેવાના છે. ત્યારે એને કહ્યું તમારા એક સત્પુરુષને એક વખત મળો, એનો સમાગમ કરો, દીક્ષા લેવી હોય તો લેજો, પણ પછી આ નિર્ણય થોડા વખત માટે તમે મોકૂફ રાખો અને જોઈ વિચારીને પગલું ભરો. એટલે એમ કહ્યું કે તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્રે અમારું જે રહેવું થાય છે, એટલે મુંબઈથી પત્ર લખે છે કે અમે જે મુંબઈમાં છીએ અત્યારે તે ઉપાધિપૂર્વક થાય છે, એટલે કે પ્રવૃત્તિ છે ગ્રસ્ત દશાની, વ્યાપારની અમારી પ્રવૃત્તિને કારણે મુંબઈમાં છીએ અને તે ઉપાધિ એવા પ્રકારથી છે, એટલે એટલો બધો વ્યવસાયનો પ્રસંગ છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. અમારી જગ્યાએ કોઈ તીર્થંકર દ્રવ્ય હોય ને તો પણ એનો નિર્ણય કરવો મુશ્કેલ પડી જાય કે આવા તો હતા છે જ્ઞાની, હવે રોજ વેપાર ધંધામાં રીચા પીચા, માથું ઊંચું થતું નથી કામકાજમાંથી, હં, અને આવા તો કંઈ જ્ઞાની હતા હશે, વિકટ પડે. કારણ કે અનાદિકાળથી કેમ એમ થાય છે કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. બાહ્ય પ્રવૃત્તિ વાળો જ્ઞાની નથી, બાહ્ય નિવૃત્તિ વાળો ધર્માત્મા છે, પ્રવૃત્તિ વાળો ધર્માત્મા હોઈ શકે નહીં આમ માની લઈએ છીએ. અને એ બાહ્ય નિવૃત્તિ અને બાહ્ય પ્રવૃત્તિના આધારે જ તે સત્પુરુષ અને અસત્પુરુષને કલ્પતો આવેલ છે, કલ્પના કરતો આવ્યો છે. કદાપી કોઈ સત્સંગના યોગે જીવને, હવે વાત કરે છે જરા વિચારવા જેવી છે, કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં પણ આવે છે તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિ રૂપ યોગ દેખીને જેવો જઈએ તેવો નિશ્ચય રહેતો નથી. શંકા અંદર અંદર રહ્યા કરે, શલ્ય કોને ખબર ભાઈ, કેટલીક વાત તો બરાબર નથી દેખાતી, કેટલીક વાત બહુ સારી દેખાય છે, બોલે છે ત્યારે એમ લાગે છે કે બહુ સરસ વાત કરે છે, વળી પાછી બીજી પ્રવૃત્તિમાં જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે વળી આમ કેમ કર્યું, શું વળી કેમ આમ બોલ્યા, વળી કેમ આવી પ્રવૃત્તિ કરી, શું એટલે એવો નિશ્ચય રહેતો નથી, અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો. એ પ્રવૃત્તિ જોઈને એને બહુમાન છે એ ઘટી જાય છે અથવા વૃદ્ધિગત થતું નથી. વખતે તો સંદેહને પ્રાપ્ત થઈને, કોઈ વખતે તો શંકામાં પડી જઈને જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી, પછી જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દ્રઢાગ્રહે સેવે છે. આના કરતાં ઓલા હારા ધંધો વેપાર તો કરતા નથી, એકલી ધર્મની પ્રવૃત્તિ જ કરે છે, શું એકલા નિવૃત્ત થઈને બીજું તો કાંઈ નથી કરતા, હં ઘર કુટુંબ તો ઓછું છોડી દીધું છે, એકલી ધાર્મિક પ્રવૃત્તિમાં ડૂબેલા છે, શું એ વાત અસત્પુરુષને દ્રઢાગ્રહ સેવે છે. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપતાનો વાસ તે બીજા જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. બીજા જીવને હો, એમને પ્રવૃત્તિ નિવૃત્તિથી નુકસાન થવાનો પ્રશ્ન છે એમાં નીચે લખ્યું છે. દીક્ષા લેવા ઈચ્છા થતી હોય તો હાલ તે સમાવેશ કરવી અને કલ્યાણ શું એનો વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. અનંતકાળમાં આ ભૂલ થઈ આવી છે માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય. આ એક છેલ્લે નાખ્યું ચાર લીટી. એમ કહેવાનો ભાવ
કરો કે મુંબઈમાં અમે છીએ ઉપાધિમાં,
એ વખતે તમે અમારી સાથે અમારી નજીકમાં વાસ કરો એ છે. અને અત્યારે તો શું થયું છે કે એને પહેલાં વહેલી નવી ઓળખાણ થઈ છે, અને નવી ઓળખાણ થઈ છે ત્યારે એમણે કંઈક પત્ર લખ્યો છે, એમને એમણે આ ઉત્તર આપ્યો છે. તો કે અમે તમે અમને મુંબઈ કાગળ લખો છો તો તમને ખ્યાલ છે ને કે અમે વેપાર માટે મુંબઈમાં રહીએ છીએ, ત્યારે અમે જે પ્રવૃત્તિમાં છીએ એમાં કોઈ તીર્થંકર હોય તો ન ઓળખાય. અમે તો હજી એટલા તીર્થંકર જેટલા સમર્થ નથી, પણ તીર્થંકર સમર્થ પુરુષ છે એ પણ ન ઓળખાય એવી અમારી અત્યારની પ્રવૃત્તિ છે. તો બાહ્ય નિવૃત્તિ અને બાહ્ય પ્રવૃત્તિને આધારે જો તમે કોઈ વિચારતા હો, કેમ કે દીક્ષા લે ત્યારે એને બાહ્ય દ્રષ્ટિ હોય જ તે, એટલે ખાસ ધ્યાન ખેંચ્યું છે કે તમારી જે બહિર્દૃષ્ટિ છે એ બહિર્દૃષ્ટિ જો ગૌણ કરી શકશો તો અમારા સત્સંગનો લાભ વિશેષે કરીને મળવા યોગ્ય છે. જો બહિર્દૃષ્ટિમાં હશો તો અમારા સત્સંગમાં આવ્યા પછી પણ તમને જે લાભ થવો જોઈએ તે થશે નહીં. આમ મૂળ મુદ્દો આ કહેવો છે, એમ જે કહેવો છે. પણ એ શું છે કે યોગ્યતા સામાન્ય યોગ્યતાવાળા જીવોની વાત છે. વિશેષ યોગ્યતાવાળા તો પ્રવૃત્તિમાં સત્પુરુષને એની અંતરંગ દશાને ઓળખી લઈએ ત્યારે એને ઉલટાનું બહુમાન વધે કે ઓહો આવા પ્રતિકૂળ પ્રવૃત્તિના ઘેરામાં રહીને આટલું કામ કરે છે, ગજબનો પુરુષાર્થ છે આનો, એ વખતે દેખાય એને, એને તો એને ઓર બહુમાન આવે. પણ એના માટે ઘણી યોગ્યતા જોઈએ, એના માટે એની નજર જોઈએ છે, એમને એ વસ્તુ નથી મળતી. અને એવા કાળે જો યોગ્યતા ન હોય તો વિપરીત પડતા પણ વાર લાગતી નથી, એ જોખમ છે. એટલે એ પોતે, હા એટલે એ પોતે આને શરૂઆત છે ને એટલે વાત કરે છે. મણિભાઈને નવી નવી શરૂઆત છે એટલે વાત કરે છે. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે, 508માં આવે અને ખેદ થાય છે એમાં એવો એક વિચાર ચાલે છે એ અહીંયા વ્યક્ત કરી દે. વારંવાર ખેદ થાય છે જે એમ કેવો ખેદ થાય છે, ખેદ કરીને બેસી નથી રહેતા કે ચાલો ખેદ તો થાય છે, ખેદ કરવો જોઈએ ને ખેદ થાય છે, બે વાત બને છે શું કે નહીં. આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વરિતા કરે, આવું ને આવું જો ચાલુ રહે તો સમાધિ દશાએ જે લક્ષ છે તે લક્ષ એમને એમ અપ્રધાનપણે રાખવું પડે. સમાધિ દશામાં લક્ષ છે એ અત્યારે અપ્રધાન રહે છે, ઉપયોગ બહાર જાય ત્યારે એ એમને એમ લંબાઈ જશે, એ સ્થિતિ સારી નથી, લંબાઈ તે સારું નથી. શું કોઈ પણ ગુણસ્થાનમાં મુમુક્ષુતામાં કે કોઈ પણ ગુણસ્થાનમાં તે સ્થિતિ લંબાય નહીં એની કાળજી જ્ઞાનીઓ લે છે, જાગ્રત મુમુક્ષુ પણ લે છે. કે ભાઈ 25-25, 50-50 વર્ષ સુધી મુમુક્ષુ રહ્યા આપણે જ્ઞાની ન થયા, તો એ થોડી પરિસ્થિતિ જોખમી છે એમ ચોથા ગુણ સ્થાનમાં પણ જ્ઞાનીને એમ લાગે છે, એમ પાંચમા ગુણ સ્થાનમાં પણ સાધકને એમ લાગે છે, એમ મુનિદશામાં પણ સાધકને એમ લાગે છે, અને મુનિદશામાં તો વધારે લાગે છે. ત્યાં પુરુષાર્થ વધારે એને લાગવું વધારે છે. અંતર્મૂર્તમાં અનેક વાર નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ થાય અને એમને એમ ચાલુ રહીએ પાછું સ્વવિકલ્પને નિર્વિકલ્પ, સ્વવિકલ્પને નિર્વિકલ્પ, સ્વ તો થતું નથી. એમને જે શ્રેણી માંડવી જોઈએ એ શ્રેણી કેમ આવતી નથી? જો આયુષ્ય પર્યંત શ્રેણી નહીં માંડી ચોથા ગુણ સ્થાને જવું પડશે. શું છઠ્ઠું સાતમું છૂટીને દેવલોકમાં જશે ચોથા ગુણ સ્થાને, એ ખબર છે પોતાને. એટલે વર્તમાન ચાલતા ગુણ સ્થાનમાં એ આત્મવિકાસ કરતા જાય છે, કરતા જાય છે. એ કરીને ગુણસ્થાનના ઉપરના ગુણસ્થાનમાં આરૂઢ થવામાં જો વિલંબ થાય તો એમને એ વિષયની જાગૃતિ, ખેદ, બધા પ્રકારને નો ખ્યાલ આવી જાય છે કે આ બરાબર નથી થતું, હવે આ બરાબર થતું નથી એમ લાગી આવે છે. એ વાત ચાલે છે કે આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિ દશાએ જે લક્ષ છે શુદ્ધાત્માનો, કોનું લક્ષ છે? શુદ્ધાત્માનો. તે લક્ષ જેમ અત્યારે ઉપયોગ થતાં ગૌણ થઈ જાય છે એમને અપ્રધાનપણે ગૌણ જ રાખવું પડે, અને જેમાં અત્યંત અપ્રમાદ યોગ ઘટે છે કાર્ય માટે, જે સાધના જે આરાધનામાં અત્યંત અપ્રમાદ યોગ હોવો ઘટે છે તેમાં પ્રમાદ યોગ જેવું થાય એ દશા લંબાવાય નહીં. લંબાવી ઈષ્ટ નથી, લંબાય તે સારું નથી. હવે આ પ્રશ્ન થોડો વધારે સૂક્ષ્મ છે, એટલા માટે સૂક્ષ્મ છે કે તીર્થંકર આદિને લંબાઈને ગ્રહસ્થ દશા લાખો કરોડો પૂર્વની હોય છે, અને અહીંયા 24, 25, 26 અને 27 ચોથા વર્ષે તોડવા માગે છે. 24માં વર્ષે સમ્યક દર્શન થયું, 25મું, 26મું ત્રણ પૂરા થયા, 27મું ચાલે છે, જેઠ મહિનો ચાલે છે, 27 ચોથા વર્ષનો જેઠ મહિનો ચાલે છે, હજી ચોથું પૂરું નથી થયું. ત્રણ વર્ષ થયા ત્યાં અંદરથી તાલાવેલી થાય છે કે આ પ્રવૃત્તિ યોગ આ દેહમાં, એટલે દેહ આયુષ પૂરું થાય પહેલાં એમ લંબાવો એ મને ઠીક નથી, મારે લંબાવો નથી, કોઈ વાતે મારે લંબાવો નથી. આવી જે એમની ભાવના છે ઉપર જવાની એ અહીંથી વ્યક્ત થાય છે. જે મુનિદશાની ભાવના એ ભાવતા એવા છે, એ ભાવના આગળ પણ આવી ગઈ, આગળ પણ એક બે પત્રો આવી ગયા અને આ ફરીને પછી એ વાત આવે છે. એટલે જ્ઞાન દશા થયા પછી 2-3 વર્ષમાં જ એમના પરિણામ 26મા વર્ષમાં એ વિશે આવી ગયો. પોતે ગ્રસ્તમાં રહેવા માંગતા નથી એટલો ઉપાડ છે, એટલે એક અવતારી છે, એટલો પુરુષાર્થનો ઉપાડ હોવાથી એક અવતારી છે. ત્યારે કોઈ ચરમ શરીરે જીવને લાખો કરોડો પૂર્વ સુધી એ દશા રહી જાય, ચોથા ગુણ સ્થાનની દશા રહી જાય, અને છતાં એનું એ ચરમ શરીર હોય. એટલે આનું ગણિત છે એ કોઈ બીજી જાતનું છે, આ ગણિત નથી. શું આ થોડું ધ્યાન ખેંચવા જેવો વિષય છે અને થોડો સૂક્ષ્મ વિષય છે. આવો જે અધ્યાત્મનો વિષય છે એ સીધા ગણિતથી ન સમજાય એવો અનેક જગ્યાએ આવો વિષય આવે છે, એ થોડો ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવા જેવું છે. ઉતાવળ કરીને ક્યાંય નિર્ણય બાંધવા જેવો નથી, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં એ વિષય સમજાવવો થોડો કઠિન છે.